समय सार भगवान कुंकुंदाचार्य रचित, समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका एनो स्वाध्याय आपणे करी रह्या छीए। एमां पुण्य पाप अधिकार चाले छे अने पुण्य पाप अधिकारनी गाथा 154 एना उपर पूज्य गुरुदेवे आपेल प्रवचनना अंशो आपणे करी रह्या छीए। કેટલાક અંશ કર્યા છે અને હવે જે થોડાક અંશ બાકી રહ્યા છે એ આપણે કરીએ। પ્રવચન રત્નાકર ભાગ 6 પાના નંબર 109 ઉપર અહીંયા કહે છે, સૌથી શરૂઆતમાં જ, કે પુણ્ય પાપનો જે ભાવ છે તે એક સમયનો વિકૃત ભાવ છે, તે સિવાય અંદર આખી ચીજ નિર્મળ આનંદ ચિદાનંદ પ્રભુ છે। વસ્તુપણે પોતે અંદર પરમેશ્વર પરમાત્મા સ્વરૂપ ભગવાન છે, પણ એની ખબર ક્યાં છે એને અને એને એ વાત ક્યાં બેસે છે, તેથી પુણ્યના પરિણામમાં રોકાઈ રહીને અતિન્દ્રિય જ્ઞાન અને આનંદના પરિણામરૂપ થવારૂપ જે સામાયિક તે સામાયિક સ્વરૂપ આત્મસ્વભાવને તેઓ પામતા નથી। આટલે સુધી આપણે આ વાત કરી હતી। હવે આગળ કહે છે એના પછીના પેરેગ્રાફમાં, એક આથી તેઓ અત્યંત સ્થૂળ સંકલેશ પરિણામરૂપ કર્મો એટલે કે અશુભ કાર્યો, અશુભ કર્મો, પાપનો બંધ થાય એવા કર્મો એટલે હિંસા આદિના અશુભ ભાવરૂપ કર્મોથી નિવૃત્ત થયા છે, પણ અત્યંત સ્થૂળ વિશુદ્ધ પરિણામરૂપ કર્મો એટલે કે શુભ ભાવ રૂપ કાર્યો એવા કર્મો, એવા કર્મો શુભ ભાવ રૂપ કાર્યો તેમને વર્તે છે, એટલે કે પાપના ભાવો તો તેમણે તજી દીધા છે, પણ વ્રત ભક્તિ ભગવાનની સ્તુતિ વંદના ઇત્યાદિ શુભ ભાવ રૂપ કાર્યોમાં તેઓ વર્તે છે। અહીં કર્મો એટલે જડ કર્મની વાત નથી, પણ શુભાશુભ ભાવરૂપ કર્મોની વાત છે। આત્મા સૂક્ષ્મ અરૂપી ચૈતન્ય ઘન સ્વરૂપ મહાપ્રભુ છે, એની એને ખબર નથી, તેથી સામાયિકની પ્રતિજ્ઞા લઈને પણ તે સ્થૂળ એવા અચેતન શુભરાગમાં પ્રવર્તે છે। પરંતુ ભાઈ, શુભભાવ એ કઈ સામાયિક કહેતા આત્માનો સંભાવ રૂપ પરિણામ નથી, એ વિષમ ભાવ છે। સામાયિકની એણે પ્રતિજ્ઞા કરી છે અને સામાયિકની પ્રતિજ્ઞા કરી હોવા છતાં એ માત્ર અશુભ ભાવને છોડીને શુભ ભાવમાં વર્તે છે, એને અહીંયા આ ગાથા દ્વારા આચાર્ય ભગવાન કહે છે કે એ તારો દોષ છે। એ દોષ અહીંયા દર્શાવવામાં આવ્યો છે કે તારે તો સામાયિકની પ્રતિજ્ઞા કરી છે તો સાચા સામાયિકમાં પ્રવર્તવું જોઈતું હતું, એટલે સઘળા કર્મો શુભ અને અશુભ બધા જ કાર્યોને છોડીને શુદ્ધ ભાવમાં જવું જોઈતું હતું, અને એમ નથી કરતો એટલે તું સાચા સામાયિકમાં નથી, એ વાત અહીંયા તો સમજાવી છે। એટલે અહીંયા કહે છે, ગુરુદેવ સમજાવે છે છેલ્લા પેરેગ્રાફમાં, કહે છે કે શું કીધું કે શુભભાવ છે એ લઘુ કર્મ છે અને અશુભ છે એ ગુરુ ભારે કર્મ છે। ત્યાં અશુભ જે ભારે છે એને તો છોડ્યું છે, અશુભ જે ભારે છે એને તો છોડ્યું છે, પણ જે લઘુ હળવો સ્થૂળ શુભ ભાવ છે એને રાખ્યો છે। સંચિત કર્યો છે. પણ બેય કર્મ છે, બેય વિકાર છે, બેય દોષ છે, અપરાધ છે. અપરાધ કયા પ્રકારે છે? કે બંને કર્મબંધનું કારણ છે અને બેમાંથી કોઈને પણ ધર્મનું કારણ માની શકાય નહીં. અને જો એ શુભભાવને ધર્મનું કારણ માને તો એ દોષ છે. શુભાશુભ ભાવ બંને કર્મબંધના કારણ છે, તેમાંથી શુભભાવ રૂપી કાર્યો એવા કર્મો એને હળવાપણું માની અને એમાં સંતોષ માની અને એમાં ધર્મ માનવો એ દોષ છે. એટલે કે શુભભાવની હળવાશમાં મીઠાશ અનુભવીને અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિનો પુરુષાર્થ કરતા નથી, ત્યાં રોકાઈ રહે છે શુભભાવમાં. અને સાચો પુરુષાર્થ મોક્ષ માર્ગનો છે એનું એ લક્ષ કરતા નથી, એનો એ અભ્યાસ કરતા નથી, સાચા પુરુષાર્થમાં એ પ્રવર્તતા નથી. એટલે અંતરંગ પુરુષાર્થ, પોતાના સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ એ કરતા નથી. એટલે આ પ્રમાણે સ્થૂળ લક્ષવાળા હોઈને તેઓ સમસ્ત કર્મકાંડને મૂળથી ઉખેડતા નથી. અત્યંત સૂક્ષ્મ સ્વરૂપ જે ચિદાનંદમય ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા, તેના લક્ષથી રહિત હોવાથી તેઓ સમસ્ત કર્મકાંડને મૂળથી ઉખેડતા નથી. એમનું લક્ષ જ ભગવાન આત્મા તરફ નથી, એટલે એ સમસ્ત કર્મકાંડને, સમસ્ત પ્રકારના કર્મને, શુભ અને અશુભ બંને પ્રકારના કર્મને એ મૂળથી ઉખેડતા નથી. એટલે કે એમાં એ તફાવત જાણીને શુભ ભાવને રાખે છે, શુભ કર્મ છે એમાં પ્રવૃત્ત થાય છે અને માત્ર અશુભને જ છોડે છે. એટલે એમ એ સમસ્ત કર્મને મૂળથી ઉખેડતા નથી. એટલે કે કર્મ રહિત દશા, એટલે કે કાર્ય કરવાપણા રહિત દશા, એટલે કે એવા ભાવ રહિત દશા, શુભ કે શુભ બેમાંથી એક પણ પ્રકારના ભાવ ન થાય એવી દશા તો પોતાના સ્વરૂપના લક્ષે જ થાય. પણ આને તો પોતાના સ્વરૂપનું લક્ષ્ય થયું નથી, પોતાના સ્વરૂપના લક્ષ્યથી રહિત છે, તેથી તેઓ એ સમસ્ત કર્મકાંડને મૂળથી ઉખેડતા નથી. પાના નંબર 111 ઉપર અહીંયા આગળ વાત કરે છે કે કર્મકાંડ એટલે શુભ અને અશુભ ભાવ એ બે કર્મ કહેતા વિકારની ધારા છે, બે કર્મ ધારા છે. આવે છે ને કે જ્ઞાનીને જ્ઞાન ધારા અને કર્મધારા એમ બે ધારા હોય છે. જ્ઞાની સમ્યક દ્રષ્ટિ ને બંને ધારા એક સાથે હોય છે, જ્ઞાન ધારા અને કર્મધારા એમ બે ધારા હોય છે. ત્યાં જે રાગ છે તેને જ્ઞાની હે જાણે છે અને એક શુદ્ધ ચૈતન્યમય આત્માને જ ઉપાધે જાણે છે. જ્ઞાનીને જેટલી પરિણતિ શુદ્ધ નિર્મળ છે એટલું મોક્ષનું કારણ બને છે. અને જ્ઞાનીને પણ જેટલો રાગ છે એટલી અશુદ્ધતા છે એ બંધનું કારણ છે. એ ભલે પછી શુભ ભાવ હોય કે શુભ ભાવ હોય, પણ એ બંધનું જ કારણ છે. જ્ઞાનીને પણ જે જ્ઞાની એમાં કરતા પણ કરતો નથી એવા શુભરાગ પણ એને બંધનું કારણ થાય છે. ભલે અલ્પ બંધનું કારણ થાય છે, પણ બંધનું કારણ થાય છે. એટલે જ્ઞાની પણ એમ જ યથાર્થ જાણે છે કે આ શુભભાવ છે તે ભવભ્રમણનું કારણ છે, એ બંધનું કારણ છે અને એ કંઈ મોક્ષ માર્ગ નથી. પૂર્ણ વિતરાગ થયા પહેલા સાધકને બંને ધારા હોય છે, પણ અજ્ઞાનીને એક કર્મધારા જ હોય છે. કેમ કે એનું લક્ષ્ય જ નથી જ્ઞાન ધારા તરફ, તો એનું લક્ષ્ય જ નથી. અજ્ઞાનીને એક કર્મધારા કેમ હોય છે? કેમ કે એનું લક્ષ્ય જ એ તરફ થયું નથી, એને પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો જ નથી, સ્વાનુભૂતિ થઈ જ નથી. એટલે એને તો એક જ તરફ લક્ષ્ય છે, પરમાં જ લક્ષ્ય છે, બાહ્યમાં જ રહ્યો છે કે પર સમય છે. એવા અજ્ઞાનીને એક કર્મધારા જ હોય છે. એને કર્તા ભાવ હજી ગયો નથી, એનું પરનું લક્ષ્ય જે છે અને પર સંબંધી વાત છે એની જ રૂચિ એને હોય છે. પરમાં કંઈક કરું એવી એની મિથ્યાદ્રષ્ટિ છે, એવું એનું અજ્ઞાન પ્રવર્તે છે, એવી ઊંધી શ્રદ્ધા છે. જે કરી નથી શકતો એ કરવાના એના ભાવ છે, શુભ કે અશુભ ભાવ એ કરે છે, અને એ દ્વારા એ ખરેખર કંઈ કરતો નથી, એ કંઈ કરી શકતો નથી. કેમ કે આત્માનો એ ભાવ નથી, આત્માનો કોઈ ભાવ નથી. જે આત્મામાં નથી એવા ક્ષણિક ભાવ દ્વારા એ માત્ર કર્મ બંધ કરે છે, પણ ધર્મમાં કંઈ કરતો નથી. એટલે એવા અજ્ઞાનીને એક કર્મધારા જ હોય છે, તથા કેવળીને એક જ્ઞાનધારા જ હોય છે, અને સાધકને જ્ઞાનધારા અને કર્મધારા બંને હોય છે. આજ પાના ઉપર નીચેથી બીજા પેરેગ્રાફમાં કહે છે કે આ પ્રમાણે અજ્ઞાની જીવ અજ્ઞાનવશ હિંસા, જૂઠ, ચોરી ઇત્યાદિ અશુભ કર્મને જ બંધનું કારણ માને છે. અશુભ કર્મ છે એને જ બંધનું કારણ માને છે, પણ પેલા શુભ કર્મ છે એને બંધનું કારણ સમજતો નથી. વ્રત, નિયમ, શીલ, તપ ઇત્યાદિ શુભ ભાવ પણ બંધના કારણ છે, પણ એને બંધના કારણ હોવા છતાં એ બંધના કારણ જાણતો નથી. પરંતુ એનાથી ઉલટું એને તો એ મોક્ષના કારણપણે અંગીકાર કરીને શુભ ભાવનો એ આશ્રય કરે છે. એને તો એમ છે કે શુભ ભાવ દ્વારા ધીમે ધીમે હું શુદ્ધ ભાવમાં જઈશ. શુભ ભાવ છે તે વ્યવહાર છે અને એ નિશ્ચય મોક્ષનું કારણ છે, એવી એની ઊંધી માન્યતા છે. એને એમ છે કે એમાંથી, એટલે કે શુભ ભાવમાંથી મોક્ષનો માર્ગ પ્રગટશે. પરંતુ શુભ ભાવ એ ધર્મ નથી, શુભ ભાવ એ બંધનું કારણ છે. પાના નંબર 112 ઉપર છેલ્લે ગુરુદેવ વાત કરે છે બીજા પેરેગ્રાફમાં કે ભાઈ, જેઓ વ્રત, તપ ઇત્યાદિ શુભ આચરણને મોક્ષનું કારણ જાણી અંગીકાર કરે છે તેઓ મિથ્યાદ્રષ્ટિ છે. જો શુભ આચરણ છે એમાં કોઈ વાંધો નથી. શુભ આચરણ, શુભ ભાવ એ દોષવાળું નથી. શુભ ભાવમાં કોઈ દોષ છે એમ કહેવું નથી, પણ શુભ ભાવને ધર્મ માની અને ત્યાં રોકાઈ રહેવું, એવી ખોટી ઊંધી શ્રદ્ધામાં રહેવું એમાં દોષ છે. શુભ ભાવ તો જ્ઞાનીને પણ હોય છે, પણ જ્ઞાની એ શુભ ભાવને ધર્મનું કારણ, મોક્ષનું કારણ માનતા નથી. એટલે અહીંયા કહેવાનો આશય એમ નથી કે શુભ ભાવથી રહિત થવું, એમ કહેવાનો આશય નથી, પણ શુભ ભાવને ધર્મ ન માનવો અને જે ધર્મ છે એને માટે પુરુષાર્થ કરવો, અને ધર્મ માટેનો જે પુરુષાર્થ થાય છે એમાં શુભ ભાવ હોય જ છે. જ્યાં સુધી એ પોતે પોતાના સ્વરૂપમાં જતો નથી ત્યાં સુધી તો એને શુભ ભાવ જ હોય છે, અને જેટલો સમય સ્વરૂપમાં રહે છે એટલો સમય શુદ્ધ ભાવ છે, અને ફરી પાછો એ પોતાના સ્વરૂપમાંથી બહાર આવે છે ત્યારે પણ એને શુભ ભાવ જ હોય છે. એટલે એને એવા વ્રત, તપ ઇત્યાદિ હોય છે, ન હોય એમ બનતું નથી. અહીંયા તો સમજાવવું એ છે કે જેણે ક્યારેય પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપનો ખ્યાલ આવ્યો નથી, ખ્યાલ કર્યો નથી, લક્ષ કર્યું નથી, એનો અનુભવ કર્યો નથી, એને જાણ્યું નથી, એની પ્રાપ્તિનો ઉપાય કર્યો નથી, એવા જીવો જે પોતાના શુદ્ધ સ્વરૂપથી બિલકુલ અજાણ છે એવાઓ મોક્ષની ઈચ્છા કરે છે અને મોક્ષ માર્ગ તરીકે શુભ ભાવ છે એને સમજે છે, એ દોષ છે. એટલે જાગૃતિ એ કરાવવી છે અહીંયા કે શુભ ભાવ છે તે મોક્ષનું કારણ નથી, એ ધર્મનું કારણ નથી, પણ શુદ્ધ ભાવ છે તે ધર્મનું કારણ છે. એટલે શુભ ભાવ ને છોડીને શુદ્ધમાં જવું છે એમ અહીંયા કહેવું છે. શુભ ભાવ તો આવવાનો જ છે, શુભ ભાવ તો પુણ્યબંધનું કારણ છે, અને શુભ ભાવ આવે છે એટલે પછી સંતોષાઈ જાય છે એ વાત બરાબર નથી. અને બીજી વાત કે એમ માને છે કે જે અશુભ ભાવ છે એ જ મને નુકસાનકારક છે અને શુભ ભાવ તો મને હિતકારી છે એ માન્યતા પણ દોષરૂપ છે. કેમ કે બેમાંથી એક પણ ભાવ એવો નથી કે જેમાં કર્મનો બંધ ન પડે, એટલે બંને ભાવ બંધનું કારણ છે. એ વાતને સમજીને જે શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરે છે અને એને જે શુભ ભાવ આવે છે તો એને તો ઘણીવાર એમ પણ કહેવામાં આવે વ્યવહારથી કે એ સહચર છે, એટલે ધર્મમાં એ સહચર છે, મોક્ષ માર્ગમાં એ સહકારી છે. પણ કોને? કે જે શુદ્ધનું આચરણ કરે છે એને, જે શુદ્ધ ભાવમાં જાય છે તેને, જેને નિશ્ચયથી મોક્ષ માર્ગ વર્તે છે એને, જેને પોતાના સ્વરૂપમાં લીનતારૂપ પુરુષાર્થ થાય છે એને સાથે રહેલ, એટલે કે જ્યારે એ બહારમાં હોય છે ત્યારે રહેલો શુભ ભાવ છે તે સાચા અર્થમાં શુભ ભાવ છે, એને ક્યારેક સહકારી કહેવામાં આવે છે. એટલે અહીંયા કહેવાનો આશય એવો નથી કે શુભ ભાવને છોડીને અશુભમાં જવું, એવો તો ક્યારેય આશય નથી. કૃપાળુ દેવે પણ આ વાત બહુ સરસ રીતે સમજાવી છે. એમણે પણ એમ કહ્યું છે કે જ્યારે જ્યારે આ શુદ્ધનો ઉપદેશ આપવામાં આવે ત્યારે ક્યારે શુભ ભાવને છોડીને અશુભમાં જવું એવો કહેવાનો આશય તો હોતો જ નથી, પણ સ્વચ્છંદી એને એમ સમજે તો શું થાય? જે અંગીકાર કરવા લાયક છે, જે આશ્રય કરવા લાયક છે એ શુદ્ધ ભાવ છે. વ્રત તપ ન કરવા એમ વાત નથી, પણ સમ્યક દર્શન વિનાના વ્રત તપ છે તે બધા બાળ વ્રત અને બાળ તપ છે, એવી ગાથા પણ આપણે કરી છે. એટલે એ બાળ વ્રત અને બાળ તપ છે, એનાથી સંતોષાઈ ન જવું, એના દ્વારા મોક્ષ માર્ગની પ્રાપ્તિ નથી, મુક્તિની પ્રાપ્તિ નથી. પોતાનું સ્વરૂપ છે એને સમજવાનો પૂરો પ્રયત્ન કરવો. શુભ ભાવમાં વર્તીએ છીએ, સવારે પૂજા કરીએ છીએ, થોડી વાર શાસ્ત્ર અભ્યાસ કરીએ છીએ, સાંજે પ્રતિક્રમણ કરીએ છીએ, એટલે ધર્મ થઈ ગયો. આવી જેની માન્યતા છે એ મિથ્યા દ્રષ્ટિ છે. કેમ કે ધર્મ થઈ ગયો તો ત્યારે જ કહેવાય કે જ્યારે એ પોતે પોતાના સ્વરૂપમાં જાય, જ્યારે એ સમ્યક દર્શન પ્રગટ કરે છે ત્યારે ધર્મની શરૂઆત થાય છે, એ મોક્ષ માર્ગનું પહેલું પગથિયું છે. એટલે જે વાત જે રીતે કહેવામાં આવી હોય એમ એને પકડવી જોઈએ. ક્યારે શુભ ભાવનો વિરોધ કરવામાં નથી આવ્યો, પણ શુભ ભાવને ધર્મ કહેવો એવી ઊંધી માન્યતા છે એને દોષરૂપ દર્શાવી છે. અને સાચી માન્યતા પોતાના સ્વરૂપના લક્ષ્ય શુદ્ધ ભાવ છે એ ધર્મ છે એને સ્વીકારવી. એટલે અહીંયા વાત કરી કે જેવો વ્રત તપ ઇત્યાદિ શુભ આચરણને મોક્ષનું કારણ જાણી અંગીકાર કરે છે તેઓ મિથ્યા દ્રષ્ટિ છે, તેમને જૈન ધર્મની ખબર નથી. જૈન ધર્મ તો એક વિતરાગ ભાવ છે, રાગ કદી એ જૈન ધર્મ નથી. છતાંય શુભ ભાવ આવે છે અને શુભ ભાવને લીધે થઈને પુણ્યનો બંધ પણ પડે છે, અને એવા શુભ ભાવને કારણે થઈ અને કેટલીક વખત સંક્રમણ પણ થાય છે, જે પાપના બંધ છે એ પુણ્ય ભાવમાં ફેરવાઈ જાય છે, પુણ્ય બંધમાં ફેરવાઈ જાય છે, એવા સંક્રમણ પણ થાય છે. એટલે કંઈ શુભ ભાવ છે એ છોડીને અશુભમાં જવું એવો તો કોઈ ઉપદેશ છે જ નહીં, પણ એટલા માત્રથી સંતોષાઈ ન જવું. કેમ કે છેવટે એ સંક્રમણ થાય અને પુણ્ય બંધ પડે તો પણ શું છે? તો પણ એ બંધનું જ કારણ રહે છે, એ મુક્તિનું કારણ રહેતું નથી, એ વાતને બરાબર પકડવાની છે. અહીંયા એક પ્રશ્ન કર્યો છે કે હા, પણ શુભ રાગ એ દુકાને બેસવાના અશુભ રાગ કરતા તો સારો ખરો કે નહીં? હજી શુભ રાગના રશિયાને હજી એમ થાય છે, એટલે એ એવો પ્રશ્ન પૂછે છે કે શુભ રાગ એ દુકાને બેસવાનો અશુભ રાગ એના કરતા તો સારો ને, એટલે કે દુકાને બેસીને વેપાર ધંધા કરવાના જે અશુભ રાગ કરતા તો આ શુભ રાગ છે સારો છે ને? ગુરુદેવે બહુ સરસ ઉત્તર આપ્યો છે. ગુરુદેવ કહે છે કે ભાઈ એક અશુભ રાગની દુકાન છે તો બીજી શુભ રાગની દુકાન છે, રાગ રહિત પણ તો એ કઈ નથી, બંનેમાં રાગ તો છે ને, બંનેમાં પરલક્ષી ભાવ છે, બેમાંથી કોઈમાં સ્વનું લક્ષ તો થતું નથી, એટલે બે એકની એક કર્મની જાત છે, એ ચેતનની જાત નથી. ધર્મમાં તો ચેતન ભગવાન આત્મા એનું શરણ કરવાનું હોય છે, એટલે ચેતન ભાવ તો બેમાંથી એકમાં નથી, એ બંને ભાવ જે છે એ બંધનું કારણ છે, એ કર્મની જાત છે. ધર્મ તો એકમાં નથી. પછી એ પછી લોઢાની વેડી હોય કે સોનાની, જે બંધન અપેક્ષાએ તો બે એક સમાન જ છે, તો એમાં સારી કોને કહેવી, એમાં સારી કોને કહેવાય, એમાંથી એક પણ નથી. પાપ લોઢાની બેડી છે તો પુણ્ય સોનાની બેડી છે, પણ બે બેડી જ છે, બંને સાંકળ જ છે, બંને બાંધનાર જ છે. ભાવાર્થ ઉપરના પ્રવચનમાં 112માં પાના ઉપર ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી કેટલાક અંશ લઈએ. એમાં અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે કેટલાક રાડો પાડે છે કે આ તો નિશ્ચયની વાત છે, એમ કે એનું સાધન તો કંઈક હોવું જોઈએ ને, આ નિશ્ચયની વાત છે, તમે વાત કરી એ વાત બરાબર, નિશ્ચયની વાત થઈ, સિદ્ધાંતની વાત થઈ, પણ એવા મોક્ષ માર્ગની પ્રાપ્તિનું કંઈક સાધન હોવું જોઈએ ને, સાધન તો શુભ આચરણ હશે ને. એક વખત ગુરુદેવે પ્રવચનમાં આ શુદ્ધ ભાવ વિશે અને નિશ્ચયની બધી વાત કરી અને સ્વરૂપની પ્રાપ્તિ અને મોક્ષની બધી વાત કરી, ત્યાર પછીથી એક ભાઈ ઉભા થયા અને એમને પૂછ્યું પણ એનું સાધન શું, કેમ કે એમને કૃપાળુદેવ નો થોડોક અભ્યાસ હતો, એટલે કૃપાળુદેવે પેલા સાધન કરવા શું એ વાત કરી હતી ને, એટલે સાધન, પણ કે એનું સાધન તો કંઈક હોવું જોઈએ ને, તમે વાત કરી એ તો બધું બરાબર, પણ એનું સાધન શું, સાધન તો તમે દર્શાવ્યું નહીં. ભાઈ પોતાના સ્વરૂપમાં જવું એ જ મોટામાં મોટું સાધન છે, એ જ સાધન છે, કૃપાળુદેવે પણ એને જ સાધન કહ્યું છે, પણ બરાબર પૂરેપૂરો અભ્યાસ કર્યો ન હોય ને, એટલે સમજ્યા વગર કોઈક જગ્યાએ કૃપાળુદેવે કોઈક વાત કોઈક અપેક્ષાથી કોઈકને એની યોગ્યતા મુજબ પત્રમાં લખી હોય તો એવી નાની વાતને એ પકડીને બેસી જાય, પણ ઉપદેશ છાયામાં જે વાત કરી છે, ઉપદેશ તરીકે જે વાત કરી છે એ વાતને તો એ સમજતા નથી, એટલે આવા બધા ગોટાળા થાય છે. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે ભાઈ રાગથી જુદા પડવું એ જ મોટામાં મોટું સાધન છે અને એ સ્વરૂપના લક્ષ્ય થાય એવું એ સાધન છે. એટલે ગુરુદેવ કહે છે કે રાગથી ભિન્ન પડી શુદ્ધ ચૈતન્ય સ્વભાવનો આશ્રય કરો. રાગથી ભિન્ન પડી, રાગમાં શુભ અને શુભ બંને રાગ આવી ગયા, રાગથી ભિન્ન પડી શુદ્ધ ચૈતન્ય સ્વભાવનો આશ્રય કરવો, બસ એ એક જ સાધન છે. શુભભાવ એ સાધન છે જ નહીં, રાગ એ કંઈ સાધન નથી, એ તો કોઈ ઠેકાણે નિશ્ચયની શુદ્ધની ભૂમિકામાં રાગની મંદતા કઈ જાતની સહચરપણે છે તેનું જ્ઞાન કરાવવા આરોપથી તેને સાધન કહ્યું હોય છે, પણ એનો અર્થ એ છે કે એ મંદ રાગ છે, સાધન નથી. પારણ નંબર 113 ઉપર અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે અજ્ઞાની અશુભ કર્મને બંધનું કારણ માને છે, પણ જેમાં કર્મનો ભેદ અનુભવ છે એવા શુભને મોક્ષનું કારણ માને છે. શુભને મોક્ષનું કારણ માને છે અને અશુભને બંધનું કારણ માને છે, આવી અજ્ઞાનીની માન્યતા છે. એને એમ છે કે શુભ કરતા કરતા મોક્ષ થઈ જશે. તે એમ કહે છે કે આપણે ક્યાં દુકાને બેઠા છીએ, આપણે તો અપાશ્રય બેઠા છીએ, એટલે ઉપાશ્રયમાં બેઠા છીએ ને, એટલે આપણે તો શુભ ભાવમાં છીએ, એટલે આપણને તો કોઈ વાંધો નથી. આપણે ક્યાં ઘરમાં બેઠા છીએ કે વેપારમાં છીએ, આપણે તો ઉપાશ્રયમાં છીએ, આપણે તો દેરાસરમાં ભગવાન પાસે બેઠા છીએ, એટલે આપણને તો કોઈ વાંધો નથી, આપણે તો મોક્ષ માર્ગમાં જ છીએ ઇત્યાદિ પ્રકારે એની માન્યતા છે. એને એમ છે કે શુભ ભાવનો આશ્રય કર્યો એટલે હવે મારે કોઈ ચિંતા નથી. અરે ભલા ભગવાન, તું અનાદિથી એવા શુભ ભાવ કરીને અનંતવાર મનુષ્ય અને દેવની પર્યાયમાં રખડીને આવ્યો છે અને હજી અનંતકાળથી તું એમ ને એમ તારા શુદ્ધ સ્વરૂપના અનુભવ વિના રખડી રહ્યો છે. તે શુભ ભાવ ક્યારે નથી કર્યા? અનંતકાળમાં શુભ ભાવ તો અનંત વાર કર્યા છે, અનંત પ્રકારે શુભ ભાવ કર્યા છે. હવે એનું મહાત્મા છોડીને શુદ્ધ ભાવનું મહાત્મા સ્વીકાર ને પ્રભુ. શુભ ભાવ તો છે જ, શુભ ભાવ કંઈ જતો રહેવાનો નથી. પૂર્ણ શુદ્ધ ભાવ, પૂર્ણ શુદ્ધતા પ્રગટ થતી નથી ત્યાં સુધી શુભ ભાવ તો રહેવાનો જ છે. તું શુભ ભાવની ચિંતા છોડ, તું શુદ્ધનો પુરુષાર્થ કરીશ એમાં તને શુભ ભાવ જ છે. શુદ્ધ તો ક્યારેક જ હશે, બાકી શુભ ભાવ જ છે, પણ તારો પુરુષાર્થ જ શુદ્ધનો નથી ઉપડતો તો પછી તું શુદ્ધની પ્રાપ્તિ કેવી રીતે કરીશ? ગુરુદેવ કહે છે કે ભાઈ, જ્યાં તું બેઠો છે એ બધો શુભ રાગ છે, કાંઈ અંદર આત્મામાં બેઠો નથી, એટલે કે શુદ્ધ ભાવમાં તું નથી બેઠો. તું શુદ્ધ ભાવમાં નથી પરિણમન કરી રહ્યો, શુભમાં બેઠો છે. અને શુભ ભાવ છે એ બંધનું કારણ છે, એ સામાયિક સ્વરૂપ નથી. તે પ્રતિજ્ઞા તો સામાયિકની કરી હતી ને ભાઈ, પ્રતિજ્ઞા સામાયિકની કરી, શુદ્ધ ભાવની પ્રતિજ્ઞા, શુદ્ધ ભાવે રહેવાની પરિણમવાની પ્રતિજ્ઞા કરી અને સામાયિકને સમજ્યા વગર શુભ ભાવને સામાયિક સમજી અને તું તેમાં બેઠો છે, એ દોષ છે. તારે તો સામાયિક સ્વરૂપ પોતાના ભગવાન આત્મામાં બેસવાની જરૂર છે. તો પણ છેલ્લે હજી શુભ ભાવનું હજી મહત્વ એને રહ્યું છે ને, એટલે પ્રશ્ન પૂછે છે કે શાસ્ત્રમાં શુભને મોક્ષનું પરંપરા કારણ કયું છે? એને શાસ્ત્રમાં શુભને મોક્ષનું પરંપરા કારણ તો કયું છે ને? ગુરુદેવે એનો પણ ઉત્તર આપ્યો છે કે હા, પણ એનો અર્થ શું? પરંપરા કારણ કયું છે શાસ્ત્રમાં, પણ એ કઈ રીતે કયું છે ને એનો અર્થ શું? કે સાધક ધર્મી જીવ એનો એટલે શુભનો અભાવ કરીને, એટલે કે વર્તમાનમાં એનો પૂરો અભાવ નથી, વર્તમાનમાં એને શુભ ભાવ છે, તો એ શુભ ભાવનો અભાવ કરીને અંદર સ્વભાવનો અતિ ઉગ્ર આશ્રય કરીને એ જ્યારે સ્વરૂપમાં જાય છે ત્યારે એ અપેક્ષાએ એ શુભ ભાવને પરંપરા કારણ કયું છે? શું પરંપરા કારણ? કે શુભ ભાવ ને છોડીને એ શુદ્ધમાં જાય છે એમ એને પરંપરા કારણ કયું છે? ચૈતન્યના અવલંબને જે વિતરાગ પરિણતિ વૃદ્ધિગત થતી જાય છે, ચૈતન્યના અવલંબને એટલે ભગવાન આત્મા પોતાનો નિજ સ્વરૂપ, નિજ શુદ્ધ સ્વભાવ, એનું અવલંબન લઈને, એનો આશ્રય કરીને જે વિતરાગી પરિણામ થાય છે અને એમ વારંવાર એવો જ પુરુષાર્થ કરતા એમાં શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે એને અહીંયા ગુરુદેવે વિતરાગ પરિણતિ વૃદ્ધિગત થતી જાય છે એમ કહ્યું છે. તે પૂર્ણ વિતરાગતાને પ્રાપ્ત થાય છે. વૃદ્ધિ થતી જાય છે એટલે શુદ્ધતા વધતી જાય છે, અશુદ્ધિ ઘટતી જાય છે એમ એ પૂર્ણ વિતરાગતાને પ્રાપ્ત થાય છે અને તે પરંપરા મોક્ષનું કારણ છે. ખરેખર પરંપરા મોક્ષનું કારણ શું છે? કે એનો પુરુષાર્થ જે દિવસે દિવસે ઉગ્ર થતો જાય છે અને એમ એકાગ્રતા અંદર તરફની વધતી જાય છે, બહારનું લક્ષ્ય ઘટતું જાય છે, પરનું લક્ષ્ય ઘટતું જાય છે અને સ્વનું લક્ષ્ય વધતું જાય છે. પરનું લક્ષ્ય થાય છે ત્યારે પણ એની સાથે એકત્વ મમત્વ થતું નથી અને માત્ર પોતાનું સ્વરૂપ છે તેની સાથે જ એકત્વ વર્તે છે એમ એને શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. અશુદ્ધિ ઘટતી જાય છે, એમ વિતરાગ પરિણતિ વૃદ્ધિગત થતી જાય છે, અને એમ થતા તે પૂર્ણ વિતરાગતાને પ્રાપ્ત કરી લે છે, અને એમ એ પરંપરા મોક્ષનું કારણ છે. પણ તે વેળા ક્રમશ અભાવરૂપ થતો જે શુભરાગ સહચરપણે છે તેમાં આરોપ આપીને તેને પરંપરા કારણ કહ્યું છે, એટલે કે વ્યવહારથી એમ સમજાવ્યું છે કે એ વખતે એને આવા શુભ પરિણામ હોય છે. શુભરાગ ખરેખર પરંપરા કારણ છે એમ છે નહીં, પરંતુ એ સહચર છે. ક્યારે સહચર કહેવાય? કે જ્યારે એને નિશ્ચય મોક્ષ માર્ગ પ્રવર્તે છે, પોતે પોતાના સ્વરૂપમાં જઈને વિતરાગી પરિણામ પ્રગટ કરે છે અને એમ એને શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે, ત્યારે પેલા સાથે રહેલા એટલે કે જ્યારે એ બહારમાં છે તે વખતે જે શુભભાવ છે એને સહચર કારણ કહ્યું છે, એને સહચર કહ્યું છે, અથવા તો એને એવો પરંપરા કારણનો આરોપ આપ્યો છે. પણ આવી અજ્ઞાનીને ખબર નથી, એટલે માત્ર એ તો શુભનું જ આચરણ કરે છે, એનો જ આશ્રય કરે છે, અને એમ એ મિથ્યાત્વ સહિત છે. તો આ રીતે ગાથા 154 અહીંયા પૂરી થાય છે. હવે જે આવી રીતે શુભ ભાવને મોક્ષનું કારણ મોક્ષનો હેતુ કરીને આશ્રય કરી રહ્યો છે એને હવે સત્ય સમજાવતા કુમકુંદાચાર્ય ભગવાન એવા જીવને પરમાર્થ મોક્ષનું કારણ ખરું મોક્ષનું કારણ શું છે એ સમજાવતા ગાથા 155મી કહે છે. એવા જીવો કે જે હજી પરમાર્થે મોક્ષનું કારણ શું છે એટલે કે મોક્ષનું ખરું કારણ શું છે એ જાણતા નથી અને શુભને મોક્ષનો હેતુ સમજી અને શુભનો આશ્રય કરી રહ્યા છે એને હવે કુમકુંદાચાર્ય ભગવાન ગાથા 155માં મોક્ષનું સાચું કારણ સમજાવે છે. આ ગાથા ઘણી મહત્વની છે. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવને અને વિદ્યાનંદજી મુનિને પણ ચર્ચા થઈ હતી. ગુરુદેવે આ ગાથામાં રહેલા સૂક્ષ્મ ભાવને સમજાવ્યા હતા. ગાથા મહત્વની છે, સમજવા જેવી છે, ખૂબ ધ્યાન આપવા જેવી છે. ગાથા 155. જીવાદિ શ્રદ્ધાનં સમ્યક્ત્વં તેષામ અધિગમો જ્ઞાનં રાગાદિ પરિહરણં ચરણં એષસ્તુ મોક્ષપથ. ગુજરાતીમાં ગાથા લઈએ. જીવાદિનું શ્રદ્ધાન સંકિત જ્ઞાન તેમનું જ્ઞાન છે, રાગાદિ વર્જન ચરણ છે ને આજ મુક્તિપંથ છે. ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે જીવાદિ શ્રદ્ધાનમ સમ્યક્ત્વમ એટલે કે જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન સમ્યક્ત્વ છે. તેસામ અધિગમ જ્ઞાનમ તે જીવાદિ પદાર્થોનો અધિગમ જ્ઞાન છે અને રાગાદિ પરિહરણમ રાગાદિનો ત્યાગ ચરણમ એટલે ચારિત્ર છે. એસ હતુ મોક્ષ પથ આજ મોક્ષનો માર્ગ છે. શું કહ્યું? કે જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન સમ્યક્ત્વ છે. જીવ આદિ પદાર્થોનું શ્રદ્ધાન એટલે એવા શ્રદ્ધાનરૂપી જે જ્ઞાન છે એ સમ્યક્ત્વ છે. તીર્થંકર ભગવાન કેવળી ભગવાનની ઓમકાર ધ્વનિમાં જે આવ્યું છે એવું શ્રદ્ધાન એ સમ્યક્ત્વ છે. એવું શ્રદ્ધાન એને થવું એટલે કે એવા શ્રદ્ધાન રૂપે એ પરિણમે છે તો સમ્યક્ત્વ છે. એવું એને દર્શન થાય છે, એવું જ્ઞાન થાય છે અને એમ એને એવી શ્રદ્ધા થાય છે તો સમ્યક્ત્વ છે. જીવ આદિ પદાર્થોની યથાર્થ શ્રદ્ધા જેમ છે તેમ એમાં એ પોતે પણ આવી ગયો એટલે પોતે જેવો છે તેવો એને શ્રદ્ધાય છે એ સમ્યક્ત્વ છે. પરની શ્રદ્ધાની વાત નથી અહીંયા. અહીંયા સ્વ અને પરને જાણનારું જે જ્ઞાન છે અને એ જ્ઞાન થતા જે શ્રદ્ધા થાય છે એ શ્રદ્ધા કેવી છે તો કે જેવી તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના ઓમકાર ધ્વનિમાં આવી છે એવી જ શ્રદ્ધા એને પણ અનુભવ રૂપે થાય છે. એવી શ્રદ્ધા એવી અનુભવાય છે તો એ જીવાદી પદાર્થોનું શ્રદ્ધાન એમ કહ્યું અને એ સમ્યક્ત્વ છે. તે રીતે જીવાદી પદાર્થોનો અધિગમ જ્ઞાન છે. જીવાદી પદાર્થોનું જે જ્ઞાન છે એ જ સમ્યક જ્ઞાન છે. શું જ્ઞાન છે તો કે જેવો જીવનો સ્વભાવ છે એવો સ્વભાવ એને જાણીને એવા ભાવે પોતે પરિણમે છે, પોતે જ્ઞાન ભાવે પરિણમે છે તો એ સમ્યક જ્ઞાન છે. આત્માનું જ્ઞાન કરે છે એ જ્ઞાન સમ્યક જ્ઞાન છે. કંઈ પર પદાર્થોનું માહિતીરૂપ જ્ઞાન છે એ કંઈ સમ્યક જ્ઞાન છે એમ નથી. એને તો જ્ઞાન કહેતા જ નથી, એને તો માહિતી કહે છે. અને રાગાદીનો ત્યાગ ચારિત્ર છે. રાગાદી પરિહરણમ એટલે રાગાદીનો ત્યાગ એટલે રાગાદીના ભાવનો ત્યાગ એટલે રાગાદી ભાવ થી છૂટીને પોતાના સ્વભાવ રૂપે પરિણમન થાય છે એ ચારિત્ર છે અને આ જ મોક્ષનો માર્ગ છે. ટીકામાં બહુ સરસ રીતે સમજાવ્યું છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે મોક્ષનું કારણ ખરેખર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. જો મૂળ પાઠમાં સંસ્કૃતમાં પણ એ જ રીતે લીધું છે કે મોક્ષ હેતુ કિલ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી. અને આગળ કહે છે કે તત્ર સમ્યક દર્શનમ તુ જીવાદી શ્રદ્ધાન સ્વભાવેન જ્ઞાનસ્ય ભવનમ. શું કહ્યું છે કે મોક્ષનું કારણ ખરેખર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. તેમાં સમ્યક દર્શન તો જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું, જ્ઞાનનું પરિણમવું તે છે. જો અહીંયા વાત આખી સ્પષ્ટતાથી વિસ્તારથી કરી છે, જે ગાથામાં જે ભાવ પડ્યા છે, કુંકુંદાચાર્ય ભગવાનની ગાથામાં જે ભાવ પડ્યા છે એને અહીંયા ખોલી અને અમૃતચંદ્રાચાર્ય ભગવાને મૂકી દીધા છે. જીવાદી પદાર્થોનું શ્રદ્ધાન એ સમ્યક્ત્વ જે છે એને શું કહેવા માંગે છે એ વાતને અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાને કેવી રીતે સમજાવી છે કે તેમાં સમ્યક દર્શન તો જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું પરિણમવું તે છે. જ્ઞાનનું થવું કહો કે આત્માનું થવું કહો, જ્ઞાન એટલે આત્મા. અહીંયા વાત એ કરવી છે કે ભગવાન આત્માનું જે જ્ઞાન સ્વરૂપી આત્મા છે એવા ભગવાન આત્માનું એવું પરિણમન થવું. કેવું પરિણમન થવું કે સમ્યક શ્રદ્ધાના સ્વભાવે પરિણમન થવું. કેવી સમ્યક શ્રદ્ધા કે જીવાદી પદાર્થોને જેમ છે તેમ જાણવા વાળી શ્રદ્ધા ના એવા સ્વભાવ ભાવે એના જ્ઞાનનું પરિણમન થવું એટલે કે એ પોતે એમ પરિણમી જાય છે તો એને સમ્યક દર્શન છે એટલે કે સાચી શ્રદ્ધા છે, સમ્યક શ્રદ્ધા છે. સમ્યક દર્શનની વાત લીધી છે ને, અહીંયા ત્રણ વસ્તુ સાથે લીધી ને. મોક્ષનું કારણ ખરેખર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. હવે એમાં એક પછી એક ત્રણેય વસ્તુ ને સમજાવે છે કે સમ્યક દર્શન કોને કહેવું, સમ્યક જ્ઞાન કોને કહેવું અને સમ્યક ચારિત્ર કોને કહેવું, એ વાત અહીંયા એક પછી એક અહીંયા સમજાવવામાં આવી છે કે તેમાં સમ્યક દર્શન તો જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું, જ્ઞાનનું પરિણમન, એટલે જ્ઞાનનું થવું કહો કે આત્માનું થવું કહો, કેમ કે આત્મા એટલે મુખ્યતાથી એ જ્ઞાન જ છે, તો એવા જ્ઞાનનું થવું કહો કે આત્માનું થવું, આત્માનું એવું ભવન થવું, આત્માનું એવું શ્રદ્ધાન થવું, શ્રદ્ધાન સ્વભાવે થવું, એનું નામ સમ્યક દર્શન છે. એ જ રીતે સમ્યક જ્ઞાનની વાત કરતા કહે છે કે જીવાદી પદાર્થોના જ્ઞાન સ્વભાવે જ્ઞાનનું થવું, પરિણમવું, તે જ્ઞાન છે. જીવાદી પદાર્થોના જ્ઞાન સ્વભાવે જ્ઞાનનું થવું, જ્ઞાન સ્વભાવ કેવો છે, સ્વ અને પર પ્રકાશક, સ્વ અને પરને જાણવા વાળો જ્ઞાન સ્વભાવ છે, એવા જ્ઞાન સ્વભાવે, જેવો જ્ઞાન સ્વભાવ છે એવા જ્ઞાન સ્વભાવે પરિણમવું, તે જ્ઞાન છે, તે સમ્યક જ્ઞાન છે. જો અહીંયા પરિણમવાને મહત્વ આપ્યું છે, શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું, જ્ઞાનનું પરિણમવું, તે સમ્યક દર્શન, સમ્યક શ્રદ્ધા કહી. એ જ રીતે અહીંયા જીવાદી પદાર્થોના જ્ઞાન સ્વભાવે જ્ઞાનનું થવું, જ્ઞાન સ્વભાવ છે એવા જ્ઞાન સ્વભાવે પરિણમવું. કોણ જ્ઞાન સ્વભાવે પરિણમે? ભગવાન આત્મા પોતે. એટલે જ્ઞાન સ્વભાવે જ્ઞાનનું પરિણમવું, બીજી રીતે કહીએ તો જ્ઞાન સ્વભાવે થવું, જ્ઞાન સ્વભાવે પરિણમવું, એટલે આત્માનું એવું પરિણમવું કે જ્ઞાનનું એવું પરિણમવું, એ જ સમ્યક જ્ઞાન છે. અને ચારિત્રના વિશે કહે છે કે રાગાદીના ત્યાગ સ્વભાવે જ્ઞાનનું થવું, પરિણમવું, તે ચારિત્ર છે. રાગ આદિના ત્યાગ સ્વભાવે જ્ઞાનનું થવું, જ્ઞાન એવું પરિણમી જાય કે જેમાં રાગ આદિ ઉત્પન્ન જ ન થાય. કેમ કે રાગ આદિનો ત્યાગ એટલે શું? રાગ કરીને રાગ છોડવો એમ એમ છે જ નહીં. આત્માને કંઈ ગ્રહણ કરવું કે કંઈ ત્યાગવું છે જ નહીં. આત્મા તો પોતે પોતાના શુદ્ધ સ્વભાવે જ છે. એટલે શુભ કે અશુભ ભાવને એ ખરેખર તો એ ગ્રહણ કે ત્યાગી શકે એમ વાત છે જ નહીં. પોતે પોતાના જ્ઞાનમાં પોતાના સ્વભાવે થઈ જાય છે તો પછી રાગાદિની ઉત્પત્તિ થતી જ નથી. રાગ આદિ એટલે રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, એ બધા અશુભ અને અશુભ ભાવ, વિકલ્પ સહિત પરનું લક્ષ કરતા થતા ભાવ, એનો ત્યાગ એટલે શું કે એની ઉત્પત્તિ થાય જ નહીં એવો જ્ઞાન સ્વભાવ છે. અને એવા ભાવે પોતે જ્યારે પરિણમી જાય છે કે જેમાં રાગાદી ઉત્પન્ન થતા જ નથી, એટલે રાગાદીનો ત્યાગ એવો જે આત્માનો સ્વભાવ છે, એવા સ્વભાવે જ્ઞાનનું થવું, જ્ઞાનનું થવું કહો કે આત્માનું થવું, એવું પરિણમન થવું, એ ચારિત્ર છે. તેથી એ રીતે એમ ફલિત થયું કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણે એકલું જ્ઞાનનું ભવન છે, પરિણમન છે. શું ફલિત થયું? અહીંયા દરેક જગ્યાએ એ જ્ઞાનનું થવું, જ્ઞાનનું પરિણમવું એમ લેવામાં આવ્યું. તેથી એમ ફલિત થયું કે એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ ત્રણે એકલું જ્ઞાનનું ભવન છે, જ્ઞાનનું પરિણમન છે. ત્રણેમાં એ ભગવાન આત્મા, જ્ઞાન કહો કે ભગવાન આત્મા કહો, એનું જ પરિણમન છે. ત્રણેમાં એકલા જ્ઞાનનું જ પરિણમન છે, જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનું જ પરિણમન છે, એનું જ ભવન છે. માટે જ્ઞાન જ પરમાર્થ મોક્ષ કારણ છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ એ તત્વાર સૂત્ર, મોક્ષ શાસ્ત્રમાં પહેલું સૂત્ર છે. ઉમા સ્વાતીજી ભગવાને તત્વાર સૂત્ર સંસ્કૃતમાં લખ્યું, એમાં પહેલું સૂત્ર સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ. પણ એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, સમ્યક શ્રદ્ધા, સમ્યક જ્ઞાન અને તે રૂપે સ્થિરતા, એવું ચારિત્ર, એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ નિશ્ચય મોક્ષ માર્ગ છે એમ જ્યારે કહ્યું છે, તો એમાં ત્રણમાં ખરેખર તો શું છે? તો કે ત્રણમાં એકલું જ્ઞાનનું જ ભવન છે, જ્ઞાનનું જ પરિણમન છે. સમ્યક દર્શન રૂપે પણ એ જ્ઞાન છે, સમ્યક જ્ઞાન રૂપે પણ એ જ્ઞાન છે, અને એવા ભાવે એ સ્થિરતા કરે છે એટલે એ ચારિત્ર થાય છે. એટલે ત્રણે ત્રણમાં એકલું જ્ઞાનનું જ પરિણમન છે, એકલું જ્ઞાનનું જ ભવન છે. માટે જ્ઞાન જ પરમાર્થથી મોક્ષનું કારણ છે. બીજી રીતે કહીએ તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર આ કોઈ ભેદરૂપે નથી. એ ત્રણ કંઈ એક પછી એક થતી વસ્તુ હોય એમ નથી. સાચા અર્થમાં ખરેખર જો વિચારવા જઈએ, વિકલ્પ વિના જે અનુભવની દશા થાય છે એમાં એમ નથી કે આ થયું તે હવે સમ્યક દર્શન થયું, આ થયું તે સમ્યક જ્ઞાન થયું, હવે આ ચારિત્ર, એમ કોઈ ભેદ પડતા નથી. એ પોતે પોતાના સ્વરૂપને અનુભવે છે તો અનુભવ રૂપે એ પોતે પરિણમે છે. અને એ અનુભવ શું છે? એ અનુભવ તો જ્ઞાન છે. અનુભવાય છે તો જ્ઞાનમાં અનુભવાય છે, એ જ્ઞાનમાં અનુભવાય છે. અને એ અનુભવ કોનો છે? તો કે પોતાનું શુદ્ધ સ્વરૂપનું જે પરિણમન છે એનો, એને એ અનુભવ છે, એ પરિણમનને એ અનુભવે છે. એટલે એમાં પછી એને અનંત ગુણોના પરિણમનનો અનુભવ થાય છે, શાંતિનો અનુભવ થાય છે, સુખનો અનુભવ થાય છે, આનંદનો અનુભવ થાય છે, એવો અનુભવ એને થાય છે. પણ અનુભવવાળી જ્ઞાનની પર્યાય છે, એટલે એ જ્ઞાનનું ભવન છે, જ્ઞાનનું પરિણમન છે. એ ત્રણ એક રૂપે જ્ઞાનનું જ પરિણમન છે, જ્ઞાનનું જ ભવન છે. એટલે એવું જ્ઞાનનું પરિણમન, એવું જ્ઞાનનું ભવન, એ જ મોક્ષનું કારણ છે. એ રીતે જ્ઞાનનું પરિણમન થવું એ જ મોક્ષનું કારણ છે. ભાવાર્થમાં અહીંયા કહે છે કે આત્માનું અસાધારણ સ્વરૂપ જ્ઞાન જ છે. અસાધારણ સ્વરૂપ જ્ઞાન કેમ કહ્યું? કે અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા કયો છે, તો એમાં બધા જ ગુણ છે તે છતાંય અસાધારણ એવો જ્ઞાન ગુણ છે એ ભગવાન આત્માની ચેતના છે. બીજા કોઈ દ્રવ્યમાં નથી એવો એ જ્ઞાન ગુણ છે, એને અસાધારણ સ્વરૂપ કહેવામાં આવ્યું. આત્માનું અસાધારણ સ્વરૂપ એટલે જ્ઞાન. વળી આ પ્રકરણમાં, એટલે આ અધ્યાયમાં જ્ઞાનને જ પ્રધાન કરી અને વ્યાખ્યાન છે. તેથી સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણેય સ્વરૂપે જ્ઞાન જ પરિણમે છે એમ કહીને જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે. ત્રણેય સ્વરૂપે જ્ઞાન જ પરિણમે છે એમ કહી અને જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે. કેમ કે જ્ઞાન છે તે ખરેખર તો આત્મા છે. એટલે કહે છે કે જ્ઞાન છે તે અભેદ વિવક્ષામાં આત્મા જ છે. વિસ્તાર કરીએ તો એમાં જ્ઞાન અને આત્મામાં કોઈ ભેદ પડતો નથી. અપેક્ષાથી જ્ઞાન જ આત્મા છે અને એમ કહેવામાં કાંઈ પણ વિરોધ નથી. માટે ટીકામાં કેટલેક સ્થળે આચાર્ય દેવે જ્ઞાન સ્વરૂપ આત્માને જ્ઞાન શબ્દથી કહ્યો છે. જ્ઞાન સ્વરૂપ આત્માની જગ્યાએ જ્ઞાન એમ શબ્દ ટીકામાં લેવામાં આવ્યા છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે વાત કરી એની આ સ્પષ્ટતા પંડિત જયચંદજી છાબડાએ કરી છે. તો કુમકુંદાચાર્ય ભગવાને જે વાત કરી એનો વિસ્તાર અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ રીતે કર્યો છે. માત્ર એમ નહીં કે જીવ આદિ પદાર્થનું શ્રદ્ધાન, જીવોની શ્રદ્ધા એટલે સમ્યક્ત્વ, નવતત્વની શ્રદ્ધા એટલે સમ્યક્ત્વ, કે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા એટલે સમ્યક્ત્વ એમ નથી થતું. એમાંથી એને વ્યવહાર સમ્યક્ત્વ કહ્યું છે, પણ જેને નિશ્ચય સમ્યક તો હોય એને વ્યવહાર સમ્યક તો હોય, પણ એમાં નવ તત્વની શ્રદ્ધા એને સમ્યક તો નથી કરવું. ગુરુદેવે એ વિશે સ્પષ્ટતા કરી છે. નવ તત્વની કેવી શ્રદ્ધા છે? નવ તત્વ શું છે? તો કે આત્મા જીવ છે અને એની એ પર્યાય છે, અને એમાં બીજું દ્રવ્ય એ નિમિત્ત કારણ છે, એટલે કે પુદ્ગળ. જીવ અને પુદ્ગળ બે દ્રવ્ય લીધા, જીવની સાથે પુદ્ગળનું જોડાણ છે અને પછી એ જોડાણ નથી, એમ બધી અવસ્થાઓ જે છે એ આશ્રવ છે, બંધ છે, નિર્જરા છે, સંવર છે, મોક્ષ છે. આ બધી અવસ્થાઓ લેવામાં આવી અને આશ્રવમાં પુણ્ય અને પાપ લેવામાં આવ્યા, એમ જે નવ તત્વ કહેવામાં આવ્યા. તો સાત જે વસ્તુ લેવામાં આવી છે એ તો પર્યાય છે, અને પર્યાય છે એ કઈ શુદ્ધ ભાવે પરિણમનથી નથી થતી. એ આશ્રવ રૂપ થવું કે બંધરૂપ થવું એ કઈ શુદ્ધ ભાવ ને કારણે નથી, એટલે કે શુદ્ધ ભાવ એ પરમ પરિણામિક ભાવે જો જીવ રહ્યો છે તો એ કઈ છે જ નહીં, એમાંનું કઈ પણ છે જ નહીં. એટલે ખરેખર તો પરમ પરિણામિક ભાવે આત્મા રહ્યો છે એવા આત્માના શ્રદ્ધાનને સંકિત કહ્યું છે, શુદ્ધ આત્મ સ્વરૂપ એને સંકિત કહ્યું છે એવા શ્રદ્ધાનને. એમાં કઈ એમ નથી કે બંધ પણ એક અવસ્થા છે અને મુક્તિની પણ અવસ્થા છે અને નિર્જરાની પણ અવસ્થા છે એવી શ્રદ્ધા કરીએ એટલે સંકિત, એમ કહેવાનો આશય નથી. પણ આત્માનો શુદ્ધ સ્વભાવ જે છે એવા શુદ્ધ સ્વભાવ ભાવે જ્ઞાનનું થવું, એમ શ્રદ્ધા જે થાય છે એ શ્રદ્ધારૂપે જ્ઞાનનું પરિણમન થાય છે એને સંકિત કહ્યું છે. ભવ્ય જીવને એવું જ્ઞાન રૂપે પરિણમન થાય છે, અભવ્ય જીવને એવું જ્ઞાન રૂપે પરિણમન નથી થતું, એટલે એને સમ્યક દર્શન થતું નથી. આનો વધુ વિસ્તાર આપણે ગુરુદેવના પ્રવચનમાંથી આવતી વખતના સ્વાધ્યાયમાં કરીશું. બહુ સરસ ગાથા છે, સમજવા જેવી વાત છે. એમાં કઈ રીતે આ જીવાદી પદાર્થોનું શ્રદ્ધાન સમ્યક્ત્વ છે એ વાતને વધારે આપણે ગુરુદેવ પાસેથી સમજીશું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. Thank you.